તારીખ 8/5/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 39.
સંસાર દુઃખ અને મોક્ષ સુખનું નિરૂપણ. એમાં સંસાર દુઃખનું નિરૂપણ હજી ચાલે છે, પાછળ મોક્ષ સુખનું નિરૂપણ કરશે. પાનું 62 છે. વળી સાતા વેદનીય કર્મના ઉદયથી 62માં પાને પહેલા પેરેગ્રાફથી વળી સાતા વેદનીય કર્મના ઉદયથી અસાતા વેદનીની થોડી વાત કરી. હવે સાતા વેદની વેદની કર્મનો વિષય ચાલે છે. શરીરમાં અરોગીપણું એટલે તંદુરસ્તપણું, બળવાનપણું એટલે શારીરિક શક્તિ ઇત્યાદિ થાય છે. શરીરની ઈષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય ખાન પાન આદિ અથવા રુચિકર પવન આદિનો સંયોગ થાય છે અને એ શરીરની સાતા અવસ્થા તંદુરસ્ત અવસ્થાને અનુકૂળ એવા સંયોગોમાં ખાસ કરીને પૌષ્ટિક ખોરાક, ખાનપાન વગેરે, હવા પાણી ચોખ્ખા મળવા, દૂધ ઘી ચોખ્ખા મળવા, વનસ્પતિ વગેરે એવો સંયોગ થાય છે તથા બાહ્ય મિત્ર, સુપુત્ર, સ્ત્રી, નોકર, ચાકર, હાથી, ઘોડા, ધન, ધાન્ય, મકાન અને વસ્ત્રાદિકનો પણ સંયોગ થાય છે. અનુકૂળ આ બધો ઘરના પરિવારના સભ્યો અનુકૂળ રહે, નોકર ચાકર પણ સારા મળે અને બીજા સાધનો પણ ધન ધાન્ય આદિ મકાન આદિ એ પણ બરાબર અનુકૂળ હોય. હવે મોહ વડે એ સર્વમાં જીવને ઈષ્ટ બુદ્ધિ થાય છે. હવે એ બધા સારા મળ્યા છે અથવા જે પ્રકાર છે તે સારો છે એમાં ઈષ્ટ બુદ્ધિ પહેલેથી છે. શું આમાં લીધો અભિપ્રાયનો વિષય લીધો કે સારા છે એટલું નહીં પણ એ પહેલા પૂર્વગ્રહ હતો. અભિપ્રાયમાં એક વાત ગ્રહણ કરેલી હતી પૂર્વે એને પૂર્વગ્રહ કહે છે. પૂર્વે ગ્રહણ કરેલી તે શું કે આવું હોય તો સારું, આમ હોય તો સારું, આમ હોય તો સારું, એટલે ઈષ્ટ બુદ્ધિ જે હોય છે એથી એને વધારે સારું લાગે છે અને એ ઈષ્ટ બુદ્ધિ પ્રમાણે સંયોગ બને ત્યારે એનો અભિપ્રાય વધારે દ્રઢ થઈ જાય છે. જે મિથ્યા અભિપ્રાય સારાપણાનો છે એ ઈષ્ટ બુદ્ધિ વધારે તીવ્ર થાય છે, એટલે મિથ્યા તીવ્ર થાય. અનુકૂળતા મળે, જીવ અનુકૂળતાને ભોગવે અને એના મિથ્યા દર્શનને દર્શનોને તીવ્ર કરે. એટલું ઘરે કર્યા પછી પાછો દેરાસર આવે ને શાસ્ત્ર વાંચે કેવી રીતે કામ થાય. કહો બાપુજી કહેતા હતા સરવૈયામાં કઈ દેખાવું જોઈએ પણ ક્યાંથી દેખાય. તમે નુકસાન કરી અને અહીંયા નફો કરવા આવો ત્યારે સજી સરભર થાય પછી દેખાય ને. 1000 નું નુકસાન કર્યું એમાં 300 નો નફો કરો તો 700 નું નુકસાન હજી ઊભું છે. સરવૈયામાં દેખાતું નથી પણ દેખાય ક્યાંથી, નુકસાન દેખાય જો હરખી રીતે જોવે તો, બરાબર તપાસે તો નુકસાન દેખાય. આમ તો એમ સામાન્ય વાત લાગે, ઘણા માણસોને છોકરાઓ અનુકૂળ નથી હોતા. આપણે છોકરાઓ તો અનુકૂળ છે, બધાને આવી પ્રતિકૂળતા હોય છે, આપણે એવી પ્રતિકૂળતા તો નથી. શું વાત સાધારણ લાગે પણ જે ઈષ્ટ બુદ્ધિનો અભિપ્રાય છે એ અભિપ્રાયને ત્યાં મજબૂત કરે છે એટલે મિથ્યાત્વ તીવ્ર થાય છે અને એ મિથ્યાત્વ તીવ્ર થયેલું પોતાના સ્વરૂપના સુખને જોવામાં એ જ આવરણ છે, પડદો છે, સ્વાનુભૂતિ આવરણ, સુખાનુભૂતિ થવામાં એ આવરણ છે, સ્વાનુભવ થવામાં એ આવરણ છે. કેમ કે વેદન એનું કરે છે, જેને વેદી શકાતું નથી એનું વેદન કરવાના પરિણામ થાય છે. તો સ્વાનુભૂતિના સ્વરૂપ વેદનના પરિણામ ન થઈ શકે. એમાં બહુ ઝીણું કાંતવાનો વિષય છે. ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે પોતાના પરિણામોનું અથવા દોષોનું અવલોકન કરવું, એ કેમ કહે છે કે એટલા માટે કહે છે કે ત્યાં દર્શનમાં કેટલો વધીને ડિગ્રી પારો ચડી જાય છે એ તો ખ્યાલ રહેતો નથી. બીજી બાજુ જે તત્વજ્ઞાનનો વિચાર અભ્યાસ છે એનાથી કેમ લાભ ન થયો, આટલું તો કરીએ થયું, આટલું તો કર્યું ને કેમ લાભ ન થયો, આ સવાલ ઉભો થાય છે અને એનો જવાબ મળતો નથી. ત્યારે આ તો પરિણામોનું વિજ્ઞાન છે. જે બાજુ વજન જાય એ બાજુનું પલ્લું નમે. વજન વધારે આપો ને પલ્લું ઊંચું રહેવું જોઈએ, વજન ઓછું જાય ને પલ્લું બેસી જવું જોઈએ. એ વાત બરાબર છે? એ વાત બરાબર નથી. થાય નહીં, કોઈ દિવસ બને નહીં એવું. તો ખોટો આધાર બુદ્ધિ જ ખોટી છે. પોતે નિરાલંબ નિરપેક્ષ તત્વ હોવા છતાં અને પોતાના અનંત સામર્થ્યને ધારણ કરનાર તત્વ હોવા છતાં કોઈનો આધાર લઈએ ત્યારે સામર્થ્યનો અસ્વીકાર થઈ ગયો. સામર્થ્યનું સ્વરૂપ છે, સ્વરૂપનો અસ્વીકાર થયો એ દર્શનમો છે. સ્વરૂપનો અસ્વીકાર તે દર્શનમો, અને સ્વરૂપનો સ્વીકાર તે સમ્યક્ત્વ, એ સમ્યક દર્શન. અમે આપણે ઈડરમાં જે પત્ર વાંચ્યો, તમે તો કેસેટ સાંભળી લીધી હશે. છેલ્લી વાત એ ચાલી હતી કે સત્સંગ તો પ્રાણ થાય, પ્રાણ ત્યાગ થાય એવા પ્રસંગે પણ સત્સંગને ન છોડવો. એ પેરેગ્રાફમાં એમણે એમ કહ્યું છે કે જે જીવ સત્સંગને ઉપાસતો હોય તેણે શું કરવું, કે સત્સંગના કાળે તો સત્સંગને ઉપાસવો. એમાં તો અનેક પ્રકારના વિચારોની આપલે થતા પોતાની ભૂલ સુધારવા માટે જે ખોજ ચાલે છે એમાં કાંઈ સહાય મળે છે, માર્ગદર્શન મળે છે. પણ બીજી બાજુ સાથે સાથે એમણે લીધું છે, જ્યારે સત્સંગનો યોગ ન હોય ત્યારે જીવે શું કરવું, કે કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે અને ક્ષણે ક્ષણે પોતાના દોષ જોવા. એ વાત લીધી છે ત્યાં એમણે. કેમ કે એ એક એવો વિષય છે કે જો ત્યાં સાફ સુફી કરવામાં ન આવે તો એક ગંદુ ખાબોચિયું હોય એના ઉપર તમે અત્તર છટકાવ કરો, અત્તરનો ફુવારો છાંટો તમારી પાસે બાટલી હોય તો, હવે ગંદકી સાફ કર્યા વગર એમને અત્તર છાંટો, અત્તરને કામ જાય કે ન જાય? કેમ કે એના તો ઝીણા રચકણ થોડાક હવામાં ઉડી જશે, ઓલી ગંદકી તો બરાબર ની પડી છે, જૂની થયેલી, એને સાફ કર્યા વગર અત્તર છાંટવાનો અર્થ રહેતો નથી. એમ સત્સંગ ક્યાં ઉડી જાય છે? સત્સંગમાં પ્રાપ્ત કરેલી અસર ક્યાં ઉડી જાય છે તો અવલોકન કરે તો ખબર પડે. એટલે અસ્તિ નાસ્તિથી બંને પાસાથી જો કામ કરવામાં આવે તો આખું કાર્ય બરાબર સફળ થાય. એક પાસાથી કામ કરો તો સ્વાધ્યાય આદિ કરીએ છીએ, ધર્મની ક્રિયા કરીએ છીએ, શું અને બીજી બાજુ સંભાળો નહીં તો કોઈ દિવસ એક બાજુની કાર્ય પદ્ધતિમાં સફળતા મળે નહીં. શું કહ્યું? કે હવે મોહ વડે એ સર્વમાં જીવને ઈષ્ટ બુદ્ધિ થાય છે, અથવા થયેલી ઈષ્ટ બુદ્ધિ વધારે દ્રઢ થાય છે, જ્યારે એનો ઉદય થાય, જ્યારે બહારમાં એ પ્રકારનો ઉદય થાય અનુકૂળતાનો, ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં તે સુખ માને, એ વખતે એને સારું લાગે, સુખ માને, એવો જ એને મોહનો ઉદય આવે. બહારમાં એવા સંયોગો હોય એ પ્રકારના. એ સર્વની રક્ષા છે, અને સુખ માને એટલે એ સર્વની રક્ષા પણ ચાહે. તથા જ્યાં સુધી તે રહે ત્યાં સુધી સુખ માને છે, અને એવા સંયોગો ચાલુ રહે ત્યાં સુધી હું સુખી છું એમ માને છે. પણ એ સુખની માન્યતા એવી છે કે જેમ કોઈ ઘણા રોગ વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો, તેને કોઈ ઉપચાર વડે કોઈ એક રોગની કેટલોક કાળ માત્ર કાંઈક ઉપશાંતિ થતા પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી માને. હવે આમાં શું છે કે ગુમડા ઘણા છે, ઉપાધિ અનેક જાતની છે, એમાંથી એક ઠેકાણે ઠીક છે એના જેવી વાત છે, બાકી તો ઉપાધિનો પાર નથી. આનું આમ હોવું જોઈએ, આનું આમ હોવું જોઈએ, આનું આમ હોવું જોઈએ. અનેક જાતના ભિન્ન ભિન્ન ઉદયોમાં પોતે મમત્વ ભાવથી ફસાયેલો ઉભો છે. એક જગ્યાએ એને મમત્વ સહિત અનુકૂળતા લાગી ત્યારે થોડીક સાતા ઉપજી, બાકી બધું તો મમત્વને કારણે દુઃખના પરિણામો ઉભા છે, ભયના પરિણામો ઉભા છે. પણ વાસ્તવિકપણે તેને સુખ નથી. ખરેખર જોઈએ તો જીવ ત્યાં સુખી નથી. અને એ સ્પષ્ટ છે કે કહેવાતા સુખી માણસને પૂછવામાં આવે છે કે ભાઈ લોકો તમને સુખી કહે છે, તો તમે સર્વ વાતે સુખી છો? ત્યારે કહેશે કે ભાઈ અમારે પણ ઉપાધિ કાંઈ ઓછી નથી, એમાં અત્યારે તો વાત મૂકી દો. અત્યારે તો સરકારી કાયદા અને વર્તમાન કાળની પરિસ્થિતિ, આતંકવાદ વગેરેની, એમાં તો કાંઈ ઠેકાણું છે નહીં. તેમ આ જીવ ઘણા દુઃખો વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો, અથવા અનેક પ્રકારના વિકલ્પોથી ઘણો આકુળિત થઈ રહ્યો હતો, તેને કોઈ પ્રકારે કોઈ એક દુઃખની કાંઈક કાળ પૂરતી કિંચિત ઉપશાંતિ થતા, જો કેવું લીધું, કોઈ પ્રકારે કોઈ એક પ્રસંગની કોઈ એક દુઃખની થોડાક કાળ પૂરતી, પછી અનાદિ અનંત નહીં કાંઈ, પહેલે છેલ્લે સુધી નહીં, અમુક ટાઈમે શરૂ થાય, અમુક ટાઈમે બંધ થઈ જાય, અને એ પણ અમુક અંશમાં અમુક પ્રમાણમાં, કિંચિત ઉપાધિ ઉપશાંતિ થતા પૂર્વ અવસ્થાની અપેક્ષાએ તેને સુખી કહેવામાં આવે છે. આગળ પાછળ નહીં, આકુળતા જોઈને એને સુખી ગણવામાં આવે છે, પરંતુ તે વાસ્તવિકપણે સુખી નથી. શું ટોડરમલજીએ વિષય પ્રતિપાદન કર્યો કે સાતાના ઉદય કાળે પણ જીવની અંદરની પરિસ્થિતિની અથવા ચારે બાજુની પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે તો ખરેખર સાતાના ઉદય કાળે સર્વથા સુખી છે એવું નથી. તો પણ કેટલીક ઉપાધિઓથી ઘેરાયેલો છે, વળી એ સાતા પણ પરાધીન છે, એની રક્ષાની એને ચિંતા છે, એનો અરક્ષાનો ભય છે, આ બધું સાથે સાથે ઊભું છે. થોડા કાળ માટે થોડીક શાંતિ થઈ અને સુખી કીધો, બાકી એમાં કાંઈ બહુ વાતમાં માલ નથી, એમ સ્પષ્ટ કર્યું પોતે. સાતાના ઉદયમાં સુખી નથી તો પછી અસાતાના ઉદયમાં તો સુખી ક્યાંથી હોય જ, કેમ કે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિનો અભિપ્રાય તો જૂનો છે જીવનો. વળી અસાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં તો દુઃખ ભાસે, તેથી તેને દૂર કરવાનો ઉપાય કરે, પછી જે પ્રતિકૂળતાઓની અવસ્થા થઈ તો એ પ્રતિકૂળતા મટાડવાનો ઉપાય કરે છે, તથા સાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં સુખ ભાસે તેથી તેને રાખવાનો ઉપાય કરે, એને જાળવવાનો ઉપાય કરે, ઓલાને ટાળવાનો ઉપાય કરે, અને બે ઉપાયમાં એને ઉપાધિ થાય થાય ને થાય જ, બે ઉપાય ઉપાધિ વાળા છે, ઉપાધિ વગર તો એક વાત નથી, પણ એ બધા ઉપાય જૂઠા છે, એ ઉપાય ખરેખર સુખી થવાના નથી। કારણ કે પ્રથમ તો પોતે પ્રથમ તો તેનો ઉપાય આ જીવને આધીન નથી। એક તો વાત શું છે, અનિશ્ચિતતા છે કે હું પ્રયત્ન કરું છું છતાં સફળ થઈશ જ, એ વાત દેખાતી નથી, ગેરંટેડ નથી દેખાતી, કેમ કે પોતાને આધીન નથી, પોતાનો અધિકારી નથી, કઈ કરી શકશે। પરંતુ વેદનીય કર્મના ઉદયને આધીન છે, પણ એ તો કર્મના ઉદય આધીન છે, કારણ કે અસાતા મટાડવા માટે અને સાતાની પ્રાપ્તિ અર્થે તો સર્વ જીવો પ્રયત્ન કરી જ રહ્યા છે। કોણ સાતા અછાતા મટાડવા અને સાતા પ્રાપ્તનો પ્રયત્ન નથી કરતા, બધા જ કરે છે, છતાં કોઈને થોડો પ્રયત્ન કરતા અથવા પ્રયત્ન કર્યા વિના કાર્ય સિદ્ધિ થઈ જાય છે, અને કોઈને ઘણો પ્રયત્ન કરવા છતાં પણ કાર્ય સિદ્ધિ થતી નથી। એટલે કોઈ પોતાને પ્રયત્ન કરનારને આધીન તો કઈ આ પરિણામ પરિસ્થિતિ છે નહીં। તેથી એમ જણાય છે કે એનો ઉપાય આ જીવને આધીન નથી, એ વાત નક્કી થઈ ગઈ। જ્યારે સાતા અસાતા પરાધીન છે પછી અનિશ્ચિતતાનું પણ આકુલતા વિશેષ થાય, જે ગેરંટેડ નથી એની આકુલતા પણ થવાની, કેમ કે એને ખ્યાલ છે કે કેટલાકને ફાયદો થાય છે, મને પણ ક્યારેક સફળતા મળે છે, મને પણ ક્યારેક નિષ્ફળતા મળે છે, એટલે એની આકુલતા થાય। પછી વળી કદાચિત એ ઉપાયો કરતા તેવો જ કોઈ ઉદય આવે તો અલ્પકાળ કિંચિત કોઈ પ્રકારે અસાતાનું કારણ મટે અથવા સાતાનું કારણ પ્રાપ્ત થાય। શું રોગ થયો હોય, ડૉક્ટર પાસે જાય, દવા લાવે, દવા પી અને રોગ મટે, આવું પણ બને છે, પણ ત્યાં હવે ત્યાંય શું થાય છે એમ કે છે, શું કે મોહના સદભાવથી તેને સાતાને ભોગવવાની ઈચ્છા વડે તે વ્યાકુળ જ રહે છે, પછી જે પરિસ્થિતિ છે એના ઉપર મોહ થયો, રોગ મીટ્યો તો એ રોગ મીટ્યો એ સારું થયું, આમનામ સારું હવે રહે, આમનામ સારું રહે, હવે ફરીને પાછો રોગ ઉઠલો મારે નહીં, આ પ્રકારની એને વ્યાકુળતા પાછી જીવને રહ્યા જ કરે છે। એક ભોગ્ય વસ્તુ ભોગવવાની ઈચ્છા થતા તે વસ્તુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો તેની ઈચ્છા વડે વ્યાકુળ થાય છે। શું એક ભોગ્ય વસ્તુ ભોગવવાની ઈચ્છા થતા તે વસ્તુ જ્યાં સુધી ન મળે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તો તેની ઈચ્છા મેળવવાની ઈચ્છા વડે વ્યાકુળ થયા કરે છે, આર્ત ધ્યાન રહ્યા કરે છે, પ્રયત્ન જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આર્ત ધ્યાન પણ ચાલુ રહે છે, તથા એ વસ્તુ મળતા તે જ સમયે અન્ય વસ્તુ ભોગવવાની ઈચ્છા થઈ જાય છે। આ સમયસારનો 216 ગાથાનો ન્યાય છે, વૈદ્ય વેદક ભાવ, વૈદ્ય વેદક ભાવ એક સાથે ભેગા થતા નથી અને જીવની આકુળતા મળતી નથી, આ પરિસ્થિતિ થાય છે। એટલે એક ઈચ્છિત પદાર્થ મળ્યો ત્યાં બીજા પદાર્થને મેળવવા ભોગવવાની ઈચ્છા થઈ જાય છે, જેથી તે વ્યાકુળ રહે છે, એટલે વ્યાકુળતા પાછી ચાલુ ને ચાલુ રહી, એક પદાર્થની મટીને બીજાની ઊભી થઈ, અભિપ્રાય ની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો અંદર તો લાઈન લાગી છે અભિપ્રાયમાં, ક્યુ છે મોટી, કેવડી મોટી ક્યુ છે કે જેનો છેડો ન દેખાય એવડી છે, આ એક પછી એક હાલી આવે છે. જીવને કઈ ખબર નથી અભિપ્રાયના વિષયને. એટલે એક પદાર્થ આવ્યો, ચાલો બહુ આપણે સફળ થઈ ગયા, આ કામમાં આપણે સફળ થઈ ગયા અને રાજી રાજી થઈ જાય. પણ હવે બીજા કેટલા તારા અભિપ્રાયમાં કામ બાકી છે અને એની આકુળતા હજી બાકી છે, એની એને હિસાબ કિતાબ એની પાસે નથી. પણ એ લાઈન બહુ મોટી છે, એટલે આકુળ જ રહે છે. જેમ કોઈને સ્વાદ લેવાની ઈચ્છા થઈ, હવે તેનો સ્વાદ જે સમયે લીધો તે જ સમયે અન્ય વસ્તુનો સ્વાદ લેવાની અથવા સ્પર્શનાદિ કરવાની ઈચ્છા ઉપજે છે. શું થાય છે, એક વસ્તુ ખાય, ભાણામાં તો દસથી જ છે, દસેનો સ્વાદ લેવા માટે તો દસ લીધી છે ભાણામાં. એક વખતે એક નો લે કે બે નો લે કે ત્રણ નો લે, બાકીનું ઊભું જ છે. એમાંથી પછી ખાતા ખાતા જોવાની ઈચ્છા થાય, ઠંડી મળે હવાને પંખો મળે તો સ્પર્શની ઈચ્છા થાય, સંગીત હોય તો સાંભળવાની ઈચ્છા થાય. આ બધી આકુળતા એની ચાલુ રહે છે, લાઈન લાગેલી જ છે એની તો, નિરંતર ચાલે, લાઈન જ લાગેલી છે એ તો મોટી. શું પંચેન્દ્રિયના વિષયોની વિધવિધ પરિસ્થિતિ લાઈન લગાવીને ઉભી છે ઉદયમાં. એક કઈક ઠીક પડે છે ત્યારે રાજી થાય છે, પણ હવે કેટલી આકુળતા કરવાની છે જો તો ખરો, ત્યાં સુધી તારો અભિપ્રાય ઇષ્ટ અનિષ્ટપણાનો ન બદલાય ત્યાં સુધી કોઈ રીતે ચેન પડે એવું નથી. ઉપાધિ ઉપાધિ ને ઉપાધિ, આકુળતા આકુળતા ને આકુળતા. અથવા એક જ વસ્તુને પ્રથમ અન્ય પ્રકારે ભોગવવાની ઈચ્છા થાય, તે જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો તે વ્યાકુળતા રહે, તથા એ ભોગ થયો તે જ સમયે તેને અન્ય પ્રકારે ભોગવવાની ઈચ્છા થાય. જેમ પ્રથમ સ્ત્રીને દેખવા જ ઈચ્છતો હતો, પણ જે સમયે તેને દીઠી તે જ સમયે તેની સાથે રમવાની ઈચ્છા થઈ જાય, વળી એ પ્રમાણે ભોગ ભોગવતા પણ તેને અન્ય ઉપાય કરવાની ઈચ્છા થાય, તો તેને છોડી અન્ય ઉપાય કરવા લાગી જાય છે. એવી રીતે સ્વાદમાં સ્વાદમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારે સ્વાદ લેવાની ઈચ્છા થાય છે. એકલી મીઠાઈ ખાય, ફરસાણ સાથે મીઠાઈ ખાય, શાક સાથે ખાય, દાળ સાથે દાળનો હબડકો લે, ફલાણું કરે, એમને આકુળતા વિકલ્પની ચાલુ ને ચાલુ રહી જાય છે. ત્યાં પણ તેને અનેક પ્રકારની આ વ્યાકુળતા હોય છે. જુઓ, એક ધન પ્રાપ્તિનો ઉપાય કરવામાં વ્યાપારાદિ કરતા તથા તેની રક્ષા કરવામાં સાવધાની કરતા કરતા કેટલી વ્યાકુળતા થાય છે. બીજો વિષય લીધો, એક ધન પ્રાપ્તિનો ઉપાય કરતા વ્યાપારાદિ કરતા, વ્યાપાર કરે ત્યારે પણ ઘણા પ્રકારના વિકલ્પો, આકુળતા, અનુકૂળતાઓ, પ્રતિકૂળતાઓ કંઈક પ્રકાર ઊભા થાય છે, અને તેની રક્ષા પછી ધનની પ્રાપ્તિ થાય ત્યારે એને બરાબર સાચવવું, કોઈ લૂંટી ન જાય, કોઈ ચોરી ન જાય, ત્યારે તો દુકાનેથી ઘરે પહોંચતા સુધીમાં ખૂન થઈ જાય છે કંઈક ના, રસ્તામાં લૂંટ થઈ જાય. સાવધાની એવી રીતે એની રક્ષા કરવાનીમાં સાવધાની કરતા કરતા કેટલી વ્યાકુળતા થાય છે. વળી ભૂખ, તરસ, તાડ, તાપ, મળ, શ્લેષ્મ આદિ અશાતાનો ઉદય આવ્યા જ કરે છે, અને આ બધા કાર્યોમાં પાછા આ ઉદય તો ચાલુ, ભૂખ તરસના બધા ચાલુ રહે છે. તેના નિવારણથી આ જીવ સુખ માને, પણ એ સુખ શાનું, એને પાછા ઉપાય કરે અને પછી કઈક હરખું પડે ત્યાં સુખ માને, પણ આ સુખ ક્યાં છે એમ કે છે, કેવી રીતે સુખ માન્યું છે તે, એ તો માત્ર રોગનો પ્રતિકાર જ છે, એ તો રોગનો પ્રતિકાર છે, ઈચ્છારૂપી રોગનો જીવ પ્રતિકાર કરે છે, અને એ પ્રતિકાર કરતા કરતા કલ્પિત સુખ માને છે, બાકી વાતમાં કઈ સુખ છે નહીં. આગળ પાછળ નો હિસાબ કઈ મૂકે આ બધી પરિસ્થિતિ વિચારવા જેવી છે. ખરેખર એ કઈ સુખ છે નહીં, અને એમાં સુખ માનવા જેવું નથી. ભ્રાંતિગત પણ સુખ માનવામાં આવે છે, ત્યાં એને પોતાના નિજ સુખથી દૂર જવાનું થાય છે. જે આત્માનું નિરાકુળ સુખ છે, શું એ સુખ પ્રાપ્તિ માટે એને જે કઈ કરવું જોઈએ એનાથી વિરુદ્ધ હાલે છે, એ વખતે દૂર જાય છે. એ પોતાને સુખ પ્રાપ્તિમાં અંતરાય ઉભો કરે છે. પોતાના નિજ સુખની પ્રાપ્તિ કરવી છે, એમાં આ બધા પ્રકારના પરિણામો અંતરાય ઉભો કરે છે. પછી ઈચ્છા થાય કે હું પ્રયત્ન કરું છું, મારી ભાવના છે, મારી ઈચ્છા છે, કેમ મને મળતું નથી? પણ તે અંતરાય કેટલો નાખ્યો એનો હિસાબ તો મૂક્યો નહીં. નુકસાની નો ચોપડો જોવે નહીં, એકલો નફો જેવા મળે એ જ ગીણ્યા કરે. ઘણા એવા હોય છે મૂર્ખ માણસો, ત્યાં જ્યાં વેપારમાં નફો થાય ને એટલું જ ગણે, નુકસાન કરે એ ગણે નહીં. પછી સર્વયુ કાઢે ત્યારે એમ થાય, સાલું આ કેમ તૂટે છે, પૈસા કેમ દેખાતા નથી? પણ ભાઈ નુકસાની ત્યાં જોઈ જ નથી વર્ષ દરમિયાન, એકલો નફો જ ગીણ્યા કર્યો છે. નફા કરતા નુકસાન જાજુ હતું, એનું શું થાય? પછી પછી રકમ તૂટે નહીં તો થાય શું? સરવાળો તો પાઘડી નો મળતો છેડે આવીને ઉભો રહે છે, એવું થાય છે. આમાં શું કે એ તો માત્ર રોગનો પ્રતિકાર જ છે. જ્યાં સુધી ક્ષુધાદિક રહે ત્યાં સુધી તેને મટાડવાની ઈચ્છા એ કરીને વ્યાકુળતા થાય, અને એ મળતા કોઈ અન્ય ઈચ્છા ઉપજે તેની વ્યાકુળતા થાય. કે ભૂખ લાગે ત્યારે આકુળતા થાય, જમવાની ઈચ્છા થાય, જમે પછી એને એમ થાય કે બધું સરખું પચે તો સારું. શું જો આ સરખું નહીં પચે તો કાં ઉલટી થશે, કાં જાડા થશે, કા ઊંઘ ઉડી જશે, ઊંઘ નહીં આવે, બેચેની વધશે, એસિડિટી થશે, કાંઈ ને કાંઈ થશે. શું ન પચે તો એટલે પચવાની આકુળતા, પછી એને આધીન નથી પચવું. ન પચવું પચવું ન પચવું ગમે તેમ, હવે પેટ સાફ થાય તો સારું. જો સરખું પેટ સાફ આવે તો તંદુરસ્તી રહીએ, નહીં તો પછી તંદુરસ્તી ન રહીએ. જો તંદુરસ્તી ન રહીએ તો વળી પાછી ભૂખની ને તરસની બીજી પાછી ઉપાધિ ઊભી થઈ જાય. આ બધી સાયકલ જેમ એક વિષયમાં ચાલુ છે ખોરાકના વિષયમાં, એવી જ બધા વિષયમાં ચાલુ સાયકલ છે. એવા કેટલાય વિષય લઈને બેઠો છે હિસાબ વગરમાં, કેવી રીતે સુખ થાય જીવને સંસારમાં, કયો જીવ. તો ડોનમલજી સિદ્ધ કરવા એ માગે છે કે સંસારી જીવને કોઈ રીતે સુખ થાય એ પરિસ્થિતિ દેખાતી જ નથી ને. જીવ મોહમાં પીડ્યો છે એટલે એને એ પરિસ્થિતિ દેખાતી નથી. જરા વિસ્તારથી વર્ણન કરે છે, ખોલીને ન કહેતો, એને ખ્યાલ નથી આવે એવું. ખોલીને એટલા માટે કહે છે કે એવા પરિણામ પોતાના હોય, તપાસીને નક્કી કરે, અનુભવને તપાસીને બરાબર સમજે, અનુભવને તપાસીને સમજે તો ભૂલ નહીં થાય. એમને મધરથી સમજશે તો વળી પાછો સમજણની અણસમજણ થતા વાર નહીં લાગે. વળી પાછી ક્ષુધાદિક થતા તેની વ્યાકુળતા થઈ આવે, એ પ્રમાણે તેને ઉપાય કરતા કદાચિત અશાતા મટી શાતા થાય તો ત્યાં પણ આકુળતા જ રહ્યા કરે છે અને તેથી દુઃખ જ રહે છે. વળી એ શાતા પણ સદાય રહેતી નથી, કોઈ આખી જિંદગી હાજર એમ બનતો નથી. ક્યારેક કાંઈક ને કાંઈક અશાતાનો ઉદય આવ્યા વિના દિવસ પછી રાત અને રાત પછી દિવસ, દિવસ ઉગ્યા પછી એમ થાય કે હાથ મેં નહીં તો સારું, પણ એવું બનવાનું નથી. સાત આવી સાતા થયા વિના રહેશે નહીં. પણ સાતા પણ સદાય રહેતી નથી, કારણ કે તેના ઉપાય કરતા કરતા જ કોઈ અસાતાનો ઉદય એવો આવે કે જેનો કોઈ ઉપાય જ બની શકે નહીં. આખો દિવસ અથવા સતત સાતાનો ઉપાય કર્યા કરે, વળી એમાં અસાતાનો એવો ઉદય આવે, કોમ્પ્લિકેશન જ વધવા માંડે. શું કાંઈ નહીં તો હાલતા હાલતા પગ ખરી જાય ને પડી જાય ને હાડકું ભાંગી જાય. શું ઉભા થતા થતા પડી જાય, બેસતા બેસતા પડી જાય. આ તો બને છે કે નહીં ઘરમાં ને ઘરમાં માણસને? શું હવે કેમ છું એને કઈ ખબર નથી. અસાતાનો ઉદય એ વાત પાકી. જેનો કોઈ ઉપાય જ બની શકે નહીં, તથા તેની ઘણી પીડા થાય એ સહી જાય ને, એની ઘણી પીડા થાય એ અસાતાને સહન કરી શકે નહીં, ત્યારે તેની વ્યાકુળતા વ્યાકુળતા વડે વિવળ બની મા દુખી થાય અને એ અસાતાના ઉદયમાં પીડા ખૂબ વધી જાય, ત્યારે પછી ખૂબ પીડાથી વ્યાકુળ થઈ જાય, ઘણો દુખી થાય, એ વખતે મા દુખી થાય. હવે એ તો દુખી થાય, બીજા એને જોવે એ દુખી થઈ જાય, પોતે તો દુખી થાય એના જોનારા પણ. ક્યારેક ક્યારેક જ હોય છે, શું બાકી તો અસાતાનો જ ઉદય જાજો હોય છે. ગમે એવું શરીર તંદુરસ્ત દેખાતું હોય એમ લાગે ભાઈ આમાં આ તો બહુ હાજા હારા રહેતા, તમને કાંઈ નહીં ને તો કે ના, ભલાનું તો થાય જ છે, આમ બધું બરાબર છે, પણ આમ તો રહે જ છે, એ કાંઈક ને કાંઈક તો ચાલતું જ હોય છે. અથવા શારીરિક અસાતા નો હોય તો માનસિક અસાતા કાંઈ ને કાંઈ જીવ વિદાજ કરતો હોય છે. આમ સંસારમાં જીવને ક્યાંય સુખ નથી. ઘણા જીવોને તો ઘણો કાળ અસાતાનો જ ઉદય રહે છે, બહુ ભાગ જીવોને. શું ઘણા જીવોને એટલે મોટા ભાગના જીવોને તો ઘણા કાળ સુધી અસાતાનો જ ઉદય રહે છે. માટે એ ઉપાય કરે છે, તે બધા ઉપાય જૂઠા છે. માટે જીવ એના માટે જે જે કલ્પિત ઉપાયો કરે છે એ ખરેખર સુખી થવાના ઉપાય નથી. એ પોતાના પરિણામમાં આત્મશાંતિ આત્મગુણ પ્રગટ કરે, આત્મશાંતિ પ્રગટ કરે તો સુખી થાય એવું છે. ગમે તે પરિસ્થિતિ હોય પછી બારમાં પણ તો સુખી થાય ને, સુખી જ થાય, ક્યાંય દુખી થાય નહીં, કેમ કે મોહ નથી. મોટા ભાગે તો શું છે કે નવરો જ જીવ પડતો નથી, નવરો પડે છે અને કઈક આ વાત કાને પડે છે તો પણ એને જે રીતે અવધારવી જોઈએ એ રીતે જ્યાં સુધી અવધારણ કરતો નથી ત્યાં સુધી એનો સદુપયોગ થતો નથી, અને ત્યાં સુધી જીવને શાંતિ ને સુખ ઉપજતા નથી. એટલે ત્યાં પછી એક પગથિયું છે પાછો, એક તો નવરો પડતો નથી, નવરો પડીને આવે અને આ વિષય સામે આવે ત્યારે કેટલાક તર્ક વિતર્કમાં નકામા તર્ક વિતર્કમાં પડે છે, શું બિનજરૂરી તર્ક વિતર્કમાં પણ પડે છે અને એ સમય ખોવે છે. કોઈ એવું નથી કરતા તો પણ જે રીતે એનું અવધારણ કરવું જોઈએ એવું અવધારણ નથી કરતા. માત્ર શ્રવણના રાગથી વાંચનના રાગથી સંતોષ પામી લે છે અને રાગ વૃદ્ધિ કરી જાય છે, ત્યાં પણ શુભ રાગની વૃદ્ધિ કરીને વાત પૂરી પર્યાય પૂરી કરી જાય છે. પણ એ વાંચન શ્રવણથી જે પ્રયત્ન થવો જોઈએ અંતર્મુખ થવાનો, એ પ્રયત્નમાં ન આવે ત્યાં સુધી એની સફળતા પણ થાય નહીં, અને ત્યાં સુધી કોઈ રીતે સંસાર દુઃખ મટે નહીં એવી પરિસ્થિતિ છે. જેને શ્રવણનો યોગ હોય વાંચન નો યોગ હોય એને તો સ્વલક્ષે વાંચન શ્રવણ કરીને તત્કાળ જ એનો પ્રયત્ન ચાલુ કરી દેવો જોઈએ. સુનતે હિ પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ છે કે નહીં સુગાનીજી? સુનતે હિ પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ. નિત્ર વાંચન શ્રવણ કર્યાનો સંતોષ થશે. એ વળી પાછો હતો ને ત્યાં ત્યાં નવી ભૂલ કરી, એક તો ભૂલ માંથી નીકળવા આવ્યો, ભૂલ માંથી નીકળવાની વાત મળી ત્યાં નવી ભૂલ ઉભી કરી, એ પછી ગડબડ થાય છે. એટલે બહુ સાવધાનીથી બહુ દરકાર રાખીને ગંભીરપણે આનો પ્રયત્ન હાથમાં લેવો જોઈએ. આગળ અથવા બાહ્ય સામગ્રીથી સુખ દુઃખ માનીએ છીએ એ જ ભ્રમ છે. શું કહે છે કે બહારની અનુકૂળ પ્રતિકૂળ સામગ્રીથી સુખ અને દુઃખ માનવું થાય છે એ ભ્રમ છે, એ જીવની કલ્પના છે. ખરેખર એ સુખ દુઃખને કારણ એ પરિસ્થિતિ છે નહીં. સુખ દુઃખ તો સાતા સાતાનો ઉદય થતા, એટલે સામગ્રી અનુકૂળ પ્રતિકૂળ મળતા, મોહના નિમિત્તથી થાય છે. મોહથી જેવી કલ્પના કરે એવું થાય છે. શું મોહથી જો એમ કલ્પના કરે તો મને આ અનુકૂળ બધું પડ્યું તો ઘડાક ઘડીક સુખ માને, પણ એમાં કાંઈ ઠેકાણું નથી સુખનું. મોટા ભાગે તો દુઃખની કલ્પના કરી અને દુઃખી થાય છે. અરે ઘણા એવા વિચિત્રો હોય છે, અત્યારે બધું અનુકૂળ હોય તો ભૂતકાળની પ્રતિકૂળતા નહીં યાદ કરે. અમે આટલું આટલું વેઠ્યું, પછી આમ આમ છે, અત્યારે આટલું આટલું વેઠ્યું, અમે તો આટલું આટલું વેઠ્યું, અમે આટલું આટલું મુશ્કેલીમાં આવ્યા હતા, પણ હવે એ ગયું ગયું, અત્યારે એનું કઈ કામ નથી. શું એવી રીતે પણ જીવ જેવી કલ્પના કરે એવા પરિણામ થાય. પરિસ્થિતિ તો જે છે એ છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે એક લક્ષાધિપતિ 1000 રૂપિયાનું નુકસાન થતા દુઃખી થાય છે, તથા 100 રૂપિયાની મૂડી વાળો 1000 રૂપિયા થતા સુખ માને છે. હવે 1,00,000 રૂપિયા વાળાને 99,000 છે છતાંય દુઃખી છે, કેમ કે 1000 નું નુકસાન ઉપર એનું વજન છે. ક્યાં એનું વજન છે? 1000 નું નુકસાન બી એના ઉપર, 99,000 પડ્યા છે એના ઉપર એનું વજન નથી. 1000 મારા ગયા, અરે રે મારા 1000 લૂંટાઈ ગયા, મારા 1000 રૂપિયા ગયા, એનું દુઃખી થાય. ત્યારે 100 રૂપિયા વાળા મહેનત કરતા 100 માંથી 1000 થઈ ગયા, 900 કમાણો બીજા, રાજુનો રેડ થઈ ગયો, એને તો 99,000 નથી, 1000 જ છે. પેલા લક્ષાધિપતિ કરતા 99 માં ભાગે છે એ સુખી. બોલો 99 ગણા પૈસા એ દુઃખી. વાત કઈ પરિસ્થિતિ છે સુખ દુઃખની, કેવી કલ્પના છે જુઓ. 1000 તો 1000 છે ને 99,000 તે 99,000 છે. 1000 કરતા 99,000 99 ગણા છે એ તો એક સીધી સાદી ગણતરી છે. છતાં 1000 વાળો સુખી અને 99,000 વાળો દુઃખી. કારણ કલ્પના, એનો ભ્રમ, બીજું કઈ નથી. બોલો 1000 વાળો સુખી થવાની કલ્પના કરે છે, 99,000 વાળો દુઃખી થયાની કલ્પના કરે છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે એક લક્ષાધિપતિ 1000 રૂપિયાનું નુકસાન થતા દુઃખી થાય છે, અને 100 રૂપિયાની મૂડી વાળો 1000 રૂપિયા થતા મૂડીમાં સુખ માને છે. હવે બાહ્ય સામગ્રી તો પેલા લક્ષાધિપતિ પાસે આના કરતા 99 ગણી વધારે છે, પણ એ લક્ષાધિપતિને અધિક ધનની ઈચ્છા છે તો તે દુઃખી જ છે, તથા 100 રૂપિયાની મૂડીવાળાને સંતોષ છે તો તે સુખી છે. એને એમ થયું ભાઈ મારે તો 10 ગણા પૈસા થઈ ગયા, મારી પાસે હતા મૂળ 100 રૂપિયા 10 ગણા થયા ને સંતોષ થઈ ગયો. ઓલો લાખ ના 1.5 લાખ કે 2 લાખ કરવા ગયો એમાં 1000 ઓછા થઈ ગયા તો દુખી થઈ ગયો. આવી પરિસ્થિતિ છે. વળી સમાન વસ્તુ મળવા છતાં પણ કેવી રીતે ઉઠાવે છે એકને એક પ્રસંગને, એકને એક પ્રસંગને કોઈ કેવી રીતે ઉપાડે છે ને કોઈ કેવી રીતે ઉપાડે છે એને, શું એના ઉપર એના સુખી દુખી થવાનો આધાર છે. વળી સમાન વસ્તુ મળવા છતાં પણ ત્યાં કોઈ સુખ માને છે તથા કોઈ દુઃખ માને છે. બે ભાગીદાર હોય, સરખો મળે, સરખા જ પૈસા મળે, તો નફો તો એમનો સરખા જ મળે ને, છતાં એકને સુખ થાય ને એકને દુઃખ થાય. જોવો વિચિત્રતા પરિણામને. શું જેમ કોઈને મોટું વસ્ત્ર મળવું દુઃખદાયી થાય કા દુઃખકારી થાય છે, ત્યારે કોઈને સુખકારી થાય છે. શું મોટું એટલે જાડું, મોટું એટલે અહીંયા જાડું. એક જણો એમ કહે છે કે મને જાડું ન ફાવે, મને તો પાતળું જ ફાવે, એને જાડું મળે તો દુઃખી થાય, તો બીજાને જાડું મળે તો સુખી થાય. ભાઈ આપણે તો આવવું જ જોઈએ, વસ્ત્ર તો વસ્ત્ર છે, એક સુખની કલ્પના કરે છે ને એક દુઃખની કલ્પના કરે છે. શરીરમાં ભૂખ વગેરે પીડા અથવા બાહ્ય ઇષ્ટનો વિયોગ અનિષ્ટનો સંયોગ થતા કોઈને ઘણું દુઃખ થાય છે ને કોઈને થોડું દુઃખ થાય છે, બધાને સરખું થતું નથી. જેમ કે એક પિતાને 4 દીકરા છે, એની ગેરહાજરી થતા ચારેને સરખું દુઃખ નથી થતું. જેને વધારે રાગ છે એને વધારે દુઃખ થશે, ઓછો રાગ છે એને ઓછું દુઃખ થશે, પણ તો બધાનું સરખું છે. શું કોઈને થોડું થાય છે ને કોઈને વધારે દુઃખ થાય છે, માટે સામગ્રીને આધીન સુખ દુઃખ નથી. સામગ્રી સરખી છે, સુખ દુઃખ સરખા નથી. આ એકને એક શાક બહુ ભાવે છે ને બીજાને ઠામું બહુ ભાવતું નથી, શું કરવું? શાક સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? ભાઈ મને તો બહુ જ ભાવે, એ 3 ગણું ખાય 4 ગણું ખાય, ઓલો કે મારે મને જોવું ગમતું નથી. પરિસ્થિતિ તો જે છે એ છે, એકને સુખનું ને એકને દુઃખનું કલ્પિત કારણ છે, માટે સામગ્રીને આધીન સુખ દુઃખ નથી. પણ સાતા સાતાનો ઉદય થતા મોહ પરિણામોના નિમિત્તથી સુખ દુઃખ માને છે. જેવો મોહથી કલ્પના કરે, સુખની કલ્પના કરે, દુઃખની કલ્પના કરે, વાસ્તવિકપણે બંને જગ્યાએ દુઃખ દુઃખને દુઃખ જ છે. પ્રશ્ન કરે છે, હું ઘણો વિસ્તાર કર્યો છે, આખલા દલીલ આપીને ઘણો વિસ્તાર કર્યો છે, અને આ બધા અનુભવના દાખલા છે. મનુષ્યને પોતાને અનુભવમાં આવી શકે, અનુભવ થયો હોય એવા દાખલા છે. પ્રશ્ન કરે છે કે બાહ્ય સામગ્રી માટે તો તમે કહો છો એમ જ છે, ઠીક છે, બારમાં તો તમે કહો એ પ્રમાણે કોઈને આમ કલ્પના થાય કોઈને આમ કલ્પના થાય, પરંતુ શરીરમાં પીડા થતાં જીવ દુઃખી થાય છે, એમાં પીડા થયા પછી કોઈ સુખી થયો એવું તો જોવામાં આવતું નથી. એ તો એકાંત દુઃખનું કારણ છે, શરીરનો રોગ ને પીડા. તો ઓલામાં તો તમે એમ કહી શકો કે ભાઈ 1000 વાળો સુખી થયો, 99000 વાળો દુઃખી થયો, પણ શરીરની પીડામાં તો બે દુઃખી થતા જોઈએ છે, એનું શું? તથા પીડા ન થતા સુખી થાય છે ને એ પીડા મટે ત્યારે એને સુખ થતું જોવામાં આવે છે. હવે એ તો શરીરની અવસ્થાને જ આધીન સુખ દુઃખ ભાષે છે, આ તો ચોખ્ખી વાત છે, આમાં તો કઈ બીજો વિકલ્પ નથી. તમે જે ચર્ચા કરી એમાં અનેક વિકલ્પો છે, અનેક પ્રકારો છે, પણ આ સાતાને પીડામાં બીજું કઈ દેખાતું નથી. એમાં તો એક ધારું, પશુ પક્ષીને પણ દુઃખ છે, મનુષ્યોને પણ દુઃખ છે, નારકીઓને પણ દુઃખ છે, એક દેવલોકમાં પીડા નથી. દેવલોકમાં કોઈને રોગ નથી, જરા અવસ્થા નથી, એને કોઈ પીડા એને હોતી નથી, શારીરિક પીડા નથી, માનસિક પીડા ત્યાં સૌથી વધારે હોય. પછી મિથ્યા દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિને તો કઈ પ્રશ્ન નથી. ઉત્તર, સંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિય આધીન છે. શું સંસારી જીવનું જ્ઞાન ઇન્દ્રિયાધીન છે? બહુ મર્યાદિત છે. અને ઇન્દ્રિયો શરીરનું અંગ છે, અને જે ઇન્દ્રિયો જે સાધનથી એ જ્ઞાન થાય છે, જે મીડિયમ છે, એ શરીરનો અવયવ છે, આંખ કાન વગેરે. હવે તેમાં જે અવસ્થા હોય તેને જાણવા પૂર્વ જ્ઞાન પરિણમતા તેની સાથે જ મોહભાવ હોય તો શરીરની અવસ્થા વડે સુખ દુઃખ વિશેષ જાણીએ છીએ. શું થાય છે? અહીંયા બહુ પૃથક્કરણ કરીને વાત કરી છે કે એમાં જે શરીરની અવસ્થા હોય તેને જાણવારૂપ જ્ઞાન થાય, પીડા વગેરે, તંદુરસ્તી, પીડા, જે કાંઈ એને જાણવારૂપ જ્ઞાન થાય, એ પરિણમવાની સાથે જ, એ જ્ઞાન પરિણમવાની સાથે સાથે શું થાય છે કે સાથે જ મોહભાવ હોય ત્યારે એને શરીરની અવસ્થા વડે સુખ દુઃખ વિશેષ જાણીએ છીએ. ત્યારે શરીરની અવસ્થાના નિમિત્તે મોહભાવને લઈને જીવને સુખ દુઃખની કલ્પના થાય છે. શું એક માણસ એમ કે ભાઈ મને ચરબી થાય તો મને દુઃખનું કારણ છે. બોલો કે હું મને ચરબી ન થાય એ દુઃખનું કારણ છે. એક કોઈ કે મને આમ થાય તો દુઃખનું કારણ છે. બોલો કે મને એથી ઉલટું થાય તો દુઃખનું કારણ છે. આમ પણ એમાં પણ અનેક વિકલ્પો છે. શું પણ એનું કારણ પણ મોહ જ છે. જેમ ઓલા પણ એનું બધામાં શું સામાન્ય કારણ મોહ છે. વિકલ્પ ગમે એટલા હોય પણ મોહને લઈને જીવને દુઃખ થાય છે એ વાતની સિદ્ધિ કરે છે. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વડે અને સમ્યક ચારિત્ર વડે મોહનો અભાવ કરવાનો ઉપાય બતાવીને જીવને સુખી કરવાને અહીંયા હેતુ રહેલો છે આ નિરૂપણમાં. જુઓ, પુત્ર ધન આદિની સાથે અધિક મોહ હોય તો પોતાના શરીરનું કષ્ટ સહન કરે તેનું તો થોડું દુઃખ માને. શું ધન અને પુત્ર ઉપર એટલો બધો મોહ હોય કે પોતે પ્રતિકૂળતા વેઠવા તૈયાર થાય અને એનું દુઃખ ન માને, એનું દુઃખ ન લગાડે. ભાઈ મારી ફરજ છે, મારી એ ફરજ છે તો એનું દુઃખ ન લગાડે. શું પણ એ પુત્ર ધનાદિકને દુઃખ થતા અથવા તેનો સંયોગ મોટા ઘણું દુઃખ માને છે, પણ જેના ઉપર એને મોહ છે, રાગ છે, એને કંઈક થાય તો પોતાને વધારે દુઃખ થાય છે. અને એમ કે એના કરતાં મને થાય તો સારું, પૈસા મને એનું દુઃખ નથી પણ મને આનું દુઃખ વધારે છે. મને થાય એનું દુઃખ નથી, એને થાય એનું મને દુઃખ છે, એમ પણ જોવામાં આવે છે. એ મોહ શું કામ કરે છે એ બતાવે છે. મોહનું પ્રદર્શન કરવું છે આમાં. શું અને મુનિજનો છે એની સામે પ્રતિપક્ષમાં, જે મુનિજનો છે તે શરીરની પીડા થતા પણ કાંઈ દુઃખ માનતા નથી. જુઓ, એમને શું કીધું, પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે શરીરની પીડા થાય ત્યારે બધાને દુઃખ થાય છે. તમે ઓલામાં ઘણા વિકલ્પ કર્યા પણ આમાં કાંઈ વિકલ્પ નથી. તો કે નહીં, એમાં વિકલ્પ છે. શું શરીરની પીડા થાય એના કરતા પણ જો પુત્રને ધન ઉપર વધારે મોહ હોય તો એ પીડાને ગૌણ કરીને પણ એ પોતાની ઈચ્છા પ્રમાણે કરવા માંગે છે. એક વિકલ્પ તો એ બતાવ્યો. બીજો વિકલ્પ એ બતાવ્યો કે એ એમ બતાવે છે કે મોહને લઈને દુઃખ છે. તો જે નિર્મોહી આત્માઓ છે, ધર્માત્માઓ છે, એને શરીરની પીડા થાય છે, શરીરની પીડા થવા છતાં એને દુઃખ થતું નથી. એક વિકલ્પ નથી લીધો આમાં, એવો એક વિકલ્પ છે. આ તો માનસિક બળનો, માનસિક બળ એવા માણસો હોય છે કે એને ગમે એટલી શરીરને પીડા થાય, એનું દુઃખ બીજાને એટલું થાય એટલું એને ન દેખાય. કાંઈ નહીં, મને કાંઈ એવું લાગે નહીં એમ કે શું. આ બહુ જલદ દવા છે, આંખમાં ટીપો નાખશો ને ઠેકડો મારે એટલી પીડા થશે. કે ના ભાઈ, કાંઈ નથી થતું, અમને તો સાધારણ લાગે છે, એવું કાંઈ લાગતું જ નથી. દવા એની એ છે. અચ્છા, આ લોકો અંગારા ઉપર ચાલે છે, ચાલે છે કે નહીં? અગ્નિ ઉપર ચાલે છે. શું એવી કળા સાધ્ય હોય? સાધારણ પીડાને ગણે નહીં, થાય સાધારણ તો એને કાંઈ ગણે નહીં. આ અઘોરી બાવા છરી મારે છે, કાપા મૂકે, લોહી હાલ્યા જાય, રેગાડા લોહીને હાલ્યા જતા હોય. શું છરી મારે શરીરમાં? ઓલું જોનાર ને રાટે થાય. અરે ભાઈ, આઠાના રૂપિયા લેતો જા, તું અહીંથી જા ભાઈ સાહેબ, મારે આ જોવું નથી, મારે લોહી જોવું નથી. પીડા કોને થાય છે? પોતાના શરીરને મારે છે ને પીડા થાય છે, ઓલા જોનારને થાય છે, કે જેને મોહ છે એને થાય છે. સીધી વાત છે, ઘણા વિકલ્પ છે આમાં, આમાંય ઘણા વિકલ્પ છે, એટલા નથી લીધા, પણ આમાં છે બધા જુદા જુદા ઘણા વિકલ્પ છે શરીરની પીડા ના રીતે. હો મિલાતા મુલતાની હતા મુંબઈમાં, લર્નેડ માણસ, એજ્યુકેટેડ માણસ હતા, અને પોદાર ગ્રુપ ઓફ પેન્શનમાં જનરલ મેનેજર હતા, પ્લાસ્ટિકની ફેક્ટરીના જનરલ મેનેજર હતા. મને એટલી બધી સહન શક્તિ છે, એટલે માનસિક બળ એટલું બધું છે. મને તમે સૌ તો કોલસો આપો, હું મુઠ્ઠી વાળીને પકડી રાખું, તમે કહો ત્યાં સુધી. ભલે મારી ચામડી સળગી જાય કે હું મુઠ્ઠી વાળીને પકડી રાખું, છોડું નહીં કે આમ નામ રાખું ને મુઠ્ઠી વાળી લો, એટલું મારું માનસિક બળ છે. પછી આ લડતા લડતા ધડ કપાઈ જાય છે કે નહીં? દેશને માટે લડે છે કે નહીં? માથું કપાઈ જાય ને ધડથી લડે, અથવા માથું છૂટું પડે હશે, એમાં પ્રાણ એ તો હશે, કાંઈ વાંધો નહીં, હું મારા દેશના માટે લડતા લડતા મર્યો છું, મને એનો ગૌરવ છે એમ કરીને હશે. ઠીક, શરીરની પીડાથી જો દુઃખ થતું હોય તો બધાને થવું જોઈએ. ઘણા વિકલ્પ છે આના. શું પણ એ બધું સુખ દુઃખનું માનવું મોહને આધીન છે, એ જે એમણે સરવાળો કાઢ્યો છે, એ બધી જગ્યાએ સાબિત થાય છે. જેટલા વિકલ્પ છે, જેટલા અવળા સવળા દાખલા છે, એ બધામાં મોહને કારણે જીવ દુઃખી છે, અથવા મોહને કારણે સુખની કલ્પના કરે તો દુઃખમાં પણ સુખી છે, બાકી તો બંને દુઃખ દુઃખને દુઃખ જ છે. એ રીતે મોહનીનો વિષય થોડો કદી લેશે, ત્યાર પછી આયુ કર્મનો વિષય લેવો છે. અહીં સુધી રાખ્યો.